એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આપણે રોજ કેટલીય વાર ભાષા વાપરીએ છીએ, બોલવા, સાંભળવા, લખવા, પણ ક્યારેય વિચાર્યું છે કે આ ભાષા એટલે ખાલી શબ્દો અને વાક્યો જ, કે પછી કંઈક વધારે?
હા, સાચી વાત છે. આપણે જે રીતે બોલીએ છીએ એ આપણા વિશે, આપણા સમાજ વિશે ઘણું બધું કહી જાય છે, નહીં?
બરાબર. અને આજે આપણે એ જ ગહન વિષય પર વાત કરવાના છીએ. ભાષા કેવી રીતે ફક્ત સંદેશાનું સાધન નથી, પણ આપણી ઓળખ, આપણા સંબંધો, સમાજમાં આપણું સ્થાન, આ બધું ઘડે છે.
હા, અને આ સમજવા માટે આપણે જ્હોન એડવર્ડ્સના પુસ્તક સોશિયોલિંગ્વિસ્ટિક્સ એટલે કે સમાજ ભાષાશાસ્ત્ર એના પર નજર કરીશું. એ શું કહે છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
અને આ સમજવું આજે બહુ જરૂરી છે મને લાગે છે, કારણ કે ઘણીવાર આપણે અજાણતા જ કોઈના બોલવા પરથી એમના માટે ધારણાઓ બાંધી લઈએ છીએ.
ચોક્કસ. આ પુસ્તક આપણને સમજવામાં મદદ કરે છે કે આવું કેમ થાય છે, એની પાછળ કારણો શું છે, સામાજિક કારણો.
તો શરૂઆત કરીએ લેખકથી. જ્હોન એડવર્ડ્સ કોણ છે? આ વ્યક્તિ શા માટે એમની વાત સાંભળવા જેવી છે?
જ્હોન એડવર્ડ્સ સમાજ ભાષાશાસ્ત્ર અને ભાષા મનોવિજ્ઞાન આ બંને ક્ષેત્રમાં મોટું નામ ગણાય. કેનેડામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર એમેરિટસ છે મનોવિજ્ઞાનના.
અચ્છા, મનોવિજ્ઞાનના પ્રોફેસર.
હા, અને એ જ એમની ખાસ વાત છે. એ ખાલી ભાષાના બંધારણની વાત નથી કરતા. એમને મનોવિજ્ઞાનમાં પીએચડી કરી છે, એટલે લોકો ભાષા કેમ વાપરે છે, કેવી રીતે વાપરે છે, એની પાછળના માનસિક અને સામાજિક કારણો, એની એમને ઊંડી સમજ છે.
એટલે ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન ત્રણેયનો સંગમ એમના કામમાં જોવા મળે.
બરાબર. એમણે પુસ્તકો પણ ઘણા લખ્યા છે, જેમ કે લેંગ્વેજ એન્ડ આઇડેન્ટિટી, મલ્ટીલિંગ્વલિઝમ, ખાસ કરીને કે ને લઘુમતી ભાષાઓ, લોકો ભાષા પ્રત્યે કેવું વલણ રાખે છે, અને ભાષા અને રાષ્ટ્રવાદ, આ બધા જટિલ મુદ્દાઓ પર એમનું સંશોધન જાણીતું છે.
અને એમની લખવાની શૈલી કેવી છે? એકેડેમિક લાગે કે સરળ?
એ જ એમની ખૂબી છે. અઘરા સિદ્ધાંતોને પણ એકદમ સરળ ભાષામાં રોજિંદા જીવનના દાખલા આંકીને સમજાવે, એટલે પેલી શુદ્ધ ભાષાની ચર્ચાઓ કરતા ભાષા ખરેખર વપરાય છે કેવી રીતે, સમાજમાં એનું સ્થાન શું છે, એના પર એ વધુ ધ્યાન આપે છે, અનુભવજન્ય પુરાવા પર.
તો આ પુસ્તક સોશિયોલિંગ્વિસ્ટિક્સ એનો મુખ્ય સૂર શું છે, મૂળભૂત વિચાર શું છે?
જો, મૂળ વાત એમ છે કે ભાષા છે ને એ ક્યારેય ન્યુટ્રલ નથી હોતી, તટસ્થ નથી. આપણે જે શબ્દો પસંદ કરીએ, જે લહેકામાં બોલીએ, આપણી બોલી, આ બધાનો કોઈક સામાજિક અર્થ હોય છે.
એટલે કે ભાષા ખાલી સમાજને બતાવતી નથી, પણ સમાજને બનાવે પણ છે.
બરાબર. એ સમાજનું પ્રતિબિંબ પણ છે અને સમાજને ઘડનારું એક પરિબળ પણ છે. પુસ્તક એ જ કહે છે, આપણી ભાષાકીય પસંદગીઓ, જેમ કે આપણે કયો ઉચ્ચાર કરીએ છીએ કે પછી બે ભાષા મિક્સ કરીને બોલીએ છીએ, જેને કોડ સ્વિચિંગ કહે છે.
હા, આપણે ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો વાપરીએ એમ.
હા, એ બધું, એ બધી ખાલી આદત નથી, પણ સામાજિક ક્રિયાઓ છે. એની પાછળ સાંસ્કૃતિક, રાજકીય, ઓળખના અર્થો છુપાયેલા છે. પુસ્તક એ સમજાવે છે કે અમુક ભાષાઓ કે બોલીઓને કેમ વધારે માન મળે છે અને બીજીને ઓછું,
અને એની પાછળ સમાજની શક્તિ સંરચના કેવી રીતે કામ કરે છે એ પણ.
ચોક્કસ. એ જ મુખ્ય મુદ્દો છે.
આ તો ખરેખર રસપ્રદ છે. મતલબ કે આ પુસ્તક ખાલી ભાષાના વિદ્યાર્થીઓ માટે નથી, આપણા જેવા સામાન્ય લોકો જેઓ ભાષા અને સમાજના આ સંબંધને સમજવા માંગે છે એમના માટે પણ ઘણું ઉપયોગી છે.
બિલકુલ. રોજબરોજની વાતચીતથી લઈને મોટી ભાષા નીતિઓ સુધી બધે જ આ સમજ કામ લાગે.
તો ચાલો થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકના મુખ્ય સિદ્ધાંતો કયા છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત એ પાયાના વિચારથી થાય છે કે ભાષા મૂળભૂત રીતે જ સામાજિક છે. એટલે અહીં કેટલાક મુખ્ય ખ્યાલો આવે છે. એક છે વાણી સમુદાય,
સ્પીચ કમ્યુનિટી.
એટલે કે?
એટલે એવા લોકોનો સમૂહ જેમની ભાષા વાપરવાની રીતો અને નિયમો લગભગ સરખા હોય.
બીજો ખ્યાલ છે ભાષાકીય ચલ,
લિંગ્વિસ્ટિક વેરિયેબલ.
એટલે ભાષાના એવા તત્વો જે બદલાતા રહે.
જેમ કે આપણે ત્યાં ગુજરાતમાં જ સ ને બદલે હ બોલાય અમુક જગ્યાએ, કે ચ ને બદલે સ,
એ બરાબર, એ બધા ભાષાકીય ચલ કહેવાય, અને પુસ્તક બતાવે છે કે આ ફેરફારો એમ જ નથી હોતા, એ સમાજમાં સ્તરીકૃત હોય છે.
અચ્છા, પેલો વિલિયમ લેબોવનું પ્રખ્યાત અભ્યાસ યાદ આવે છે ને, ન્યૂયોર્કના ડિપાર્ટમેન્ટ સ્ટોર્સવાળો?
હા હા, ક્લાસિક સ્ટડી છે એ તો. લાબોવે બતાવ્યું કે ન્યૂયોર્કના જુદા જુદા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, મોંઘા, મધ્યમ, સસ્તા, ત્યાંના કર્મચારીઓ ફોર્થ ફ્લોરમાં આરનો ઉચ્ચાર કેવી રીતે કરે છે, અને એ ઉચ્ચાર સીધો તેમના સામાજિક વર્ગ સાથે જોડાયેલો હતો.
ખરેખર? એટલે મોંઘા સ્ટોરવાળા વધુ સ્પષ્ટ આર બોલે?
હા, મોટે ભાગે એવું જોવા મળ્યું. એટલે કે ઉચ્ચાર જેવી આપણને સાવ નાની લાગે એવી વાત પણ સામાજિક સ્ટેટસ સાથે જોડાયેલી છે.
અને પુસ્તક એ પણ કહે છે કે આપણે જેને પ્રમાણભૂત કે શુદ્ધ ભાષા કહીએ છીએ એ ભાષાકીય રીતે કોઈ રીતે ચડિયાતી નથી હોતી, ખરું ને?
મહત્વનો મુદ્દો છે. જેને આપણે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ કહીએ છીએ એ ખરેખર તો એવી બોલી છે જેને સમાજમાં, રાજકારણમાં, અર્થકારણમાં શક્તિ મળી છે, પ્રતિષ્ઠા મળી છે.
ભાષાકીય રીતે એ બીજી બોલીઓ જેવી જ હોય.
હા, એમાં કઈ ભાષાકીય શ્રેષ્ઠતા નથી હોતી. પેલી કહેવત છે ને, મજાકમાં કહેવાય છે પણ વાત ગંભીર છે, કે ભાષા એ તો સૈન્ય અને નૌકાદળ ધરાવતી બોલી છે.
એટલે જેની પાસે પાવર છે એની બોલી ભાષા બની જાય.
કંઈક અંશે એવું જ આ શક્તિના સંબંધ તરફ ઇશારો કરે છે.
તો પછી લોકો પોતાની સ્થાનિક બોલીઓ કેમ બોલે છે, જો પ્રમાણભૂત ભાષાની આટલી પ્રતિષ્ઠા હોય તો?
અહીં બીજો એક ખ્યાલ આવે છે, ગુપ્ત પ્રતિષ્ઠા, કોવર્ટ પ્રેસ્ટીજ. એક છે પ્રગટ પ્રતિષ્ઠા, ઓવર્ટ પ્રેસ્ટીજ, જે સમાજમાં માન્ય પ્રમાણભૂત ભાષાની છે. પણ ગુપ્ત પ્રતિષ્ઠા એટલે પોતાની સ્થાનિક બોલીનું પોતાના જૂથમાં, પોતાના વાણી સમુદાયમાં મહત્વ.
એટલે આપણા લોકો વચ્ચે બોલવાની રીત.
બરાબર. એ બોલી પોતાની ઓળખ, પોતાની એકતા, સ્થાનિકતાનું પ્રતીક બને છે. એટલે લોકો જાણી જોઈને પણ એ જાળવી રાખે છે. એ આપણાપણું દર્શાવે છે.
અને ભાષા આપણી બીજી ઓળખો, જેમ કે વંશીયતા કે પ્રદેશ, એની સાથે કેવી રીતે જોડાયેલી છે?
ભાષા ઘણીવાર વંશીય કે પ્રાદેશિક ઓળખનું મુખ્ય માર્કર બની જાય છે. જેમ કે અમેરિકામાં એફ્રિકન અમેરિકન વર્નેક્યુલર ઇંગ્લિશ, AAVE છે, એને ઘણા લોકો ખરાબ કે તૂટેલું અંગ્રેજી માને છે.
હા, એવું સાંભળ્યું છે.
પણ સમાજ ભાષા શાસ્ત્રીઓ કહે છે કે ના, એ એક આખી નિયમબદ્ધ ભાષા વ્યવસ્થા છે. એના પોતાના નિયમો છે, વ્યાકરણ છે. એના પ્રત્યેનો પૂર્વગ્રહ ખરેખર તો વંશીય પૂર્વગ્રહનું પ્રતિબિંબ છે.
અને આપણે ત્યાં પણ આવું જોવા મળે જ છે. જુદા જુદા પ્રદેશોની બોલીઓ વિશે લોકોના મનમાં ચોક્કસ ખ્યાલો બંધાઈ ગયેલા હોય છે.
ચોક્કસપણે. અહીં પેલો કોડ સ્વિચિંગનો મુદ્દો પણ આવે. જ્યારે લોકો વાતચીતમાં સહેલાઈથી એક ભાષામાંથી બીજીમાં કે એક બોલીમાંથી બીજીમાં જાય છે.
હા, જેમ આપણે ગુજરાતી બોલતા બોલતા હિન્દી કે અંગ્રેજી શબ્દો વાપરીએ.
બરાબર. તો એ એમની ભાષાકીય નબળાઈ નથી, પણ એમની કુશળતા છે. તેઓ પરિસ્થિતિ મુજબ યોગ્ય ભાષા વાપરી રહ્યા છે, એ પણ એક સ્કિલ છે.
પુસ્તકમાં ભાષા પ્રત્યેના લોકોના વલણ, એટલે કે એટીટ્યુડ્સ, એના પર પણ ભાર છે. આપણે કોઈના બોલવા પરથી જ કેવા અભિપ્રાયો બાંધી લઈએ છીએ.
હા, અને આ સાબિત કરવા માટે પેલું મેચ્ડ ગાઈઝ કહેવાય છે ને, એવા પ્રયોગો થયા છે.
અચ્છા, મેચ્ડ ગાઈઝ, એ શું છે?
એમાં એવું કરે કે એક જ વ્યક્તિ બે અલગ અલગ ભાષા કે બોલીમાં રેકોર્ડિંગ કરે, પછી લોકોને એ રેકોર્ડિંગ સંભળાવે, જાણે બે અલગ અલગ લોકો બોલતા હોય, અને પૂછે કે તમને આ બંનેમાંથી કોણ વધુ બુદ્ધિશાળી લાગે છે, કોણ વધુ વિશ્વાસપાત્ર લાગે છે વગેરે.
અને પરિણામ?
નવાઈની વાત એ છે કે લોકો માત્ર બોલીના આધારે જ એક જ વ્યક્તિ વિશે સાવ જુદા જુદા અભિપ્રાય આપે છે. આ આપણા મનમાં કેટલા ઊંડા સામાજિક પૂર્વગ્રહો બેઠેલા છે એ બતાવે છે.
બાપરે, આ તો ખરેખર વિચારવા જેવું છે. આ બધું તો વ્યક્તિ અને સમુદાયના સ્તરે થયું, પણ જ્યારે સરકારો ભાષા વિશે નિર્ણય લે છે, એટલે કે ભાષા નીતિ, ત્યારે શું થાય છે?
હા, સરકારો પણ ભાષાના ઉપયોગને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. એને ભાષા આયોજન કહેવાય. એમાં મુખ્યત્વે ત્રણ પાસા હોય. પહેલું, સ્ટેટસ પ્લાનિંગ.
સ્ટેટસ પ્લાનિંગ
એટલે કઈ ભાષાને સત્તાવાર દરજ્જો મળશે, શિક્ષણમાં, વહીવટમાં કઈ વપરાશે એ નક્કી કરવું. બીજું, કોર્પસ પ્લાનિંગ એટલે ભાષાનું માનકીકરણ કરવું, એના શબ્દકોશ, વ્યાકરણ બનાવવા.
અને ત્રીજું?
ત્રીજું, એક્વિઝિશન પ્લાનિંગ એટલે શિક્ષણ દ્વારા કે અન્ય રીતે ભાષાનો ફેલાવો કરવો, જેમ કે ઇઝરાયલમાં હિબ્રુ ભાષાને ફરી જીવંત કરી એ આયોજનનું જ પરિણામ છે, કે પછી કેનેડાના ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષાના રક્ષણ માટેના કાયદા.
અને છેલ્લે, ભાષા તો સતત બદલાતી રહે છે, ક્યારેક કોઈ ભાષા લુપ્ત પણ થઈ જાય છે, એના વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક સ્પષ્ટ કરે છે કે ભાષામાં ફેરફાર થવો એ સ્વાભાવિક છે, એ ભાષાનો બગાડ નથી. પણ હા, ઘણા સામાજિક આર્થિક કારણોસર આખાને આખા સમુદાયો પોતાની મૂળ ભાષા છોડીને કોઈ પ્રભાવશાળી ભાષા અપનાવી લે છે, એને લેંગ્વેજ શિફ્ટ કહેવાય.
અને એનાથી ભાષા મૃત્યુ પામે છે?
હા, એનાથી લેંગ્વેજ ડેથ થાય છે, અને એ એક મોટી સાંસ્કૃતિક ખોટ છે. ઘણી લુપ્તપ્રાય ભાષાઓને બચાવવાના પ્રયાસો થાય છે, પણ એ બહુ જ પડકારજનક કામ છે.
તો આટલી બધી વિગતે વાત કર્યા પછી, જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી મુખ્ય સંદેશ એ છે કે ભાષા માત્ર શબ્દો નથી, એ એક સામાજિક વર્તણૂક છે. આપણે જે પણ બોલીએ, જે રીતે બોલીએ, એ આપણી ઓળખ, આપણા જોડાણ, આપણા વલણ વિશે કંઈક કહે છે.
બરાબર. અને બીજો મહત્વનો મુદ્દો,
કોઈ એક શુદ્ધ કે સારી ભાષા જેવું ખરેખર નથી હોતું. દરેક ભાષામાં વિવિધતા છે અને સ્વાભાવિક છે. પ્રમાણભૂત ભાષા એ તો શક્તિશાળી જૂથની ભાષા છે, એ ભાષાકીય રીતે ચડિયાતી હોય એ જરૂરી નથી. ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, ભાષા પ્રત્યેનો પૂર્વગ્રહ એ મૂળમાં તો સામાજિક પૂર્વગ્રહ જ છે. જ્યારે આપણે કોઈની બોલી પર હસીએ કે એને ઉતરતી ગણીએ, ત્યારે આપણે ખરેખર એ બોલનાર સમૂહ પ્રત્યેનો આપણો પૂર્વગ્રહ વ્યક્ત કરી રહ્યા છીએ.
ચોક્કસ. ચોથો મુદ્દો કદાચ એ કે આપણી ઓળખ ભાષા દ્વારા ઘડાય પણ છે અને વ્યક્ત પણ થઈ છે. આપણી પ્રાદેશિક, વંશીય, વર્ગીય, લિંગ, આ બધી ઓળખો આપણી ભાષામાં ઝળકે છે.
હા, અને પાંચમું કે ભાષા અને સમાજ સતત એકબીજા પર અસર કરે છે. સામાજિક પરિવર્તન ભાષામાં પરિવર્તન લાવે છે, અને ભાષાનું પરિવર્તન સમાજને અસર કરે છે. અને આ બધી સમજ ખાલી જાણવા માટે નથી, પણ શિક્ષણ, નીતિ નિર્માણ, સામાજિક ન્યાય, આ બધા માટે ઉપયોગી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, એવા અમુક મુદ્દા કયા છે જે આપણે ટાંકી શકીએ?
એક વાક્ય જે મને લાગે છે કે આખા પુસ્તકનો સાર છે, ભાષા વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધનું કદાચ સૌથી સંવેદનશીલ સૂચક છે. કેટલી સાચી વાત છે, આપણી બોલી તરત જ આપણી પૃષ્ઠભૂમિની ચાળી ખાઈ શકે છે.
હા, અને પેલી પ્રમાણભૂત ભાષાવાળી વાત ફરી યાદ કરવા જેવી છે. પ્રમાણભૂત ભાષાઓ ભાષાકીય રીતે શ્રેષ્ઠ નથી, તે ફક્ત સામાજિક અને રાજકીય વર્ચસ્વ ધરાવતી બોલીઓ છે. આ આપણને ભાષાકીય અહંકારથી બચાવે છે.
એક બીજો રસપ્રદ વિચાર જે પુસ્તકમાં છે, દરેક વ્યક્તિ એક રીતે બહુભાષી છે, કારણ કે તે જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી શૈલી વાપરે છે. આપણે મિત્રો સાથે, કુટુંબમાં, ઓફિસમાં અલગ રીતે બોલીએ છીએ ને?
હા, એ તો છે જ, એ પણ એક પ્રકારની બહુભાષીયતા જ થઈ.
બરાબર. અને છેલ્લે પેલો વિવિધતા વિશેનો સકારાત્મક સંદેશ, ભાષાકીય વિવિધતા એ ઉકેલવાની સમસ્યા નથી, પણ સમજવા અને મૂલ્ય આપવા યોગ્ય સ્ત્રોત છે. આપણે વિવિધતાને ઉજવવી જોઈએ, એને સમસ્યા ન ગણવી જોઈએ.
આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ હવે સવાલ એ કે આ બધા જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આ સમજણને ક્યાં વાપરી શકીએ?
અરે ઘણે બધે. દાખલા તરીકે શિક્ષણમાં, શિક્ષકો જો આ સમજ ધરાવતા હોય તો વિદ્યાર્થીઓની અલગ અલગ બોલીઓને સમજી શકે, એમને હીન ગણવાને બદલે એમનો આદર કરી શકે, કદાચ એમની બોલીને ભણવામાં મદદરૂપ પણ બનાવી શકે.
હા, અને કામકાજના સ્થળે પણ આ ખૂબ જરૂરી છે. આપણે ત્યાં જુદા જુદા પ્રદેશોમાંથી, જુદી ભાષાકીય પૃષ્ઠભૂમિમાંથી લોકો સાથે કામ કરતા હોઈએ છીએ.
બરાબર. તો એમની સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકાય, કોઈના બોલવા પરથી એની આવડત વિશે ખોટો અભિપ્રાય બાંધવાનું ટાળી શકાય, વધુ સહાનુભૂતિ રાખી શકાય.
અને કાયદો કે આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પણ આ સમજ મહત્વની છે, જેથી કોઈની બોલીના આધારે એને અન્યાય ન થાય. મીડિયા પણ ભાષાકીય રૂઢિપ્રયોગો ટાળીને વધુ સંવેદનશીલ બની શકે.
અને સૌથી મહત્વનું, કદાચ આપણા અંગત સંબંધોમાં અને સમાજમાં, આપણે લોકોની બોલવાની રીત પરથી એમને જજ કરવાનું ઓછું કરી શકીએ, તેમની ભાષાકીય પસંદગીને તેમની ઓળખના ભાગરૂપે જોઈ શકીએ.
એનાથી વધુ સમજણ અને સ્વીકાર વધે સમાજમાં.
ચોક્કસ, આ સમજ આપણને વધુ સભાન અને સારા નાગરિક બનાવે છે, આપણી આસપાસની ભાષાકીય દુનિયાને વધુ ઊંડાણથી જોતા શીખવે છે.
તો આજના આ વિશ્લેષણના અંતે આવી ગયા છીએ. તમારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ કઈ રહી? કોઈ એવી વાત જેણે તમને ખરેખર વિચારતા કરી દીધા?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે ભાષા અને શક્તિનો સંબંધ કેટલો ગાઢ છે. પેલી પ્રમાણભૂત ભાષાનો ખ્યાલ કેટલો બધો સામાજિક અને રાજકીય છે, ભાષાકીય ઓછો છે, એ વાત ખરેખર આંખ ખોલનારી છે. અને એ કે ભાષાકીય પૂર્વગ્રહ એ મૂળભૂત રીતે સામાજિક પૂર્વગ્રહ જ છે, બીજું કંઈ નહીં.
અને મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભાષાકીય વિવિધતાને સમસ્યા નહીં પણ એક સકારાત્મક સમૃદ્ધ બાબત તરીકે જોવી. આપણે ઘણીવાર એક સરખું કરવા પાછળ પડીએ છીએ, પણ આ પુસ્તક યાદ અપાવે છે કે વિવિધતા જ જીવન છે, ભાષાનું પણ. અને લોકો જે રીતે બોલે છે તેને માન આપવું એ ખૂબ જરૂરી છે, એ વ્યક્તિને માન આપવા બરાબર છે.
હા, અને શુદ્ધ ભાષાના આગ્રહમાંથી બહાર આવીને ભાષા જેવી છે તેવી તેને સમજવાની જરૂર છે. સાચું શું અને ખોટું શું એ ભાષાશાસ્ત્ર કરતાં સમાજ વધુ નક્કી કરે છે, કે ને?
એક વધુ સારા, વધુ સમાવેશી સમાજ તરફ વિચારવા માટે પ્રેરણા આપે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.